ओम शांति। गुड मॉर्निंग। 9 फेब्रुआरी 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मौलीना महावाक्य छे। मीठा बाळको, गरीब निवास बाप तमने कौड़ी थी हीरा जेवा बनावा आव्या छे, तो सदा एमनी श्रीमत पर चालो। मीठा बाळको, गरीब निवास बाप तमने कौड़ी थी हीरा जेवा बनावा आव्या छे, तो तमे सदा एमनी श्रीमत पर चालो। प्रश्न छे, पहला पहला तमारे बद्धाने क्यों एक गुह्य रहस्य समझावूं जोईए? उत्तर छे बापदादानो। तमे जानो छो, अहीं आपणे बापदादानी पासे आव्या छीए, आ बन्ने साथे छे। शिवनो आत्मा पण आमनामां छे, ब्रह्मानो आत्मा पण छे। एक आत्मा छे, बीजो परम आत्मा। तो पहला पहला आ गुह्य रहस्य बधाने समझावो के आ बाप दादा साथे छे। आ अर्थात दादा भगवान नथी, मनुष्य भगवान होता नथी, भगवान कहवाय छे निराकार ने। ए बाप छे शांति धाम मां रहवा वाला। गीत छे आखिर वह दिन आया आज। ओम शांति। बाप दादा द्वारा अर्थात शिव बाबा ब्रह्मा द्वारा, ब्रह्मा दादा द्वारा समझावे छे। आ पाको करी लो। लौकिक संबंध मां बाप अलग दादा अलग होय छे। बाप पासेथी दादानो वारसो मळे छे। कहे छे दादानो वारसो लईए छीए, ए छे गरीब निवास। गरीब निवास एमने कहवाय छे जे आवीने गरीबने सिरताज अर्थात ताजधारी बनावे। तो पहला पहला पाक्को निश्चय होवो जोईए के आ कोण छे। देखाय तो साकार मनुष्य छे, आमने आ बधा ब्रह्मा कहे छे। तमे बधा ब्रह्मा कुमार कुमारियो छो, जाणो छो आપણને વારસો શિવ બાબા પાસેથી મળે છે, જે સર્વના બાપ આવ્યા છે વારસો આપવા માટે। બાપ વારસો આપે છે સુખનો, પછી અડધા કલ્પ પછી રાવણ દુઃખનો શ્રાપ આપે છે। ભક્તિ માર્ગમાં ભગવાનને શોધવા માટે ધક્કા ખાય છે, કોઈને પણ મળતા નથી। ભારતવાસી ગાય છે તમે માતા પિતા, પછી કહે છે તમે જ્યારે આવશો તો અમારા એક જ આપ હશો, બીજું ન કોઈ। બીજા કોઈની સાથે અમે મમત્વ નહીં રાખીશું, અમારા તો એક શિવ બાબા। તમે જાણો છો આ બાપ છે ગરીબ નિવાસ, ગરીબને સાહુકાર બનાવવા વાળા, કોળીને હીરા તુલ્ય બનાવે છે અર્થાત કળિયુગી પતિત, કંગાળથી સતયુગી સિરતાજ બનાવવા માટે બાપ આવ્યા છે। આપ બાળકો જાણો છો, અહીં આપણે બાપદાદાની પાસે આવ્યા છીએ, આ બંને સાથે છે। શિવનો આત્મા પણ આમાં છે, બ્રહ્માનો આત્મા પણ છે, તો બે થયા ને। એક આત્મા છે, બીજા પરમાત્મા। તમે બધા છો આત્માઓ, ગવાય છે આત્મા એ પરમાત્મા અલગ રહે બહુકાલ। પહેલા નંબરમાં મળવા વાળા છો આપ આત્માઓ, અર્થાત જે આત્માઓ છે તે પરમાત્મા બાપને મળે છે, જેમના માટે જ પોકારે છે ઓ ગોડ ફાધર। તમે એમના બાળકો થયા, ફાધર પાસેથી જરૂર વારસો મળે છે। બાપ કહે છે ભારત જે સિરતાજ હતું તે હમણાં કેટલું કંગાળ બન્યું છે, હવે હું ફરી આપ બાળકોને સિરતાજ બનાવવા આવ્યો છું। તમે ડબલ સિરતાજ બનો છો। એક તાજ હોય છે પવિત્રતાનો, એમાં લાઇટ આપો છો, બીજો છે રત્નજડિત તાજ। તો પહેલા પહેલા આ ગુહ્ય રહસ્ય બધાને સમજાવવાનું છે કે આ બાપ દાદા સાથે છે, ભગવાન નથી, મનુષ્ય ભગવાન હોતા નથી, ભગવાન કહેવાય છે નિરાકારને. એ બાપ છે શાંતિ ધામમાં રહેવાવાળા, જ્યાં તમે સર્વાત્માઓ રહો છો, જેને નિર્વાણ ધામ અથવા તો વાનપ્રસ્થ કહેવાય છે. પછી આપ આત્માઓએ શરીર ધારણ કરી અહીં પાઠ ભજવવાનો હોય છે. અર્ધો કલ્પ સુખનો પાઠ, અર્ધો કલ્પ છે દુઃખનો. જ્યારે દુઃખનો અંત થાય છે ત્યારે બાપ કહે છે હું આવું છું. આ ડ્રામા બનેલો છે. આપ બાળકો અહીં આવો છો ભઠ્ઠીમાં. અહીં બીજું કાંઈ બહારનું યાદ ન આવવું જોઈએ. અહીં છે જ માતા પિતા અને બાળકો, અને અહીં શુદ્ર સંપ્રદાય નથી. જે બ્રાહ્મણ નથી તેમને શુદ્ર કહેવાય છે. તેમનો સંગ તો અહીં છે જ નહીં. અહીંયા છે જ બ્રાહ્મણોનું સંગ. બ્રાહ્મણ બાળકો જાણે છે કે શિવ બાબા બ્રહ્મા દ્વારા આપણને નર્કથી સ્વર્ગની રાજધાનીના માલિક બનાવવા આવ્યા છે. હમણાં આપણે માલિક નથી, કારણ કે આપણે પતિત છીએ. આપણે પાવન હતા, પછી 84નું ચક્ર લગાવી સતો રજો તમોમાં આવ્યા છીએ. સીડીમાં 84 જન્મોનો હિસાબ લખેલો છે. બાપ બાળકોને સમજાવે છે. જે બાળકોને પહેલા મળે છે, પછી તેમણે જ પહેલા સતયુગમાં આવવાનું છે. તમે 84 જન્મ લીધા છે. રચયિતા અને રચનાનું પૂરું જ્ઞાન એક બાપની પાસે જ છે. એ જ મનુષ્ય સૃષ્ટિના બીજ રૂપ છે. જરૂર બીજમાં જ નોલેજ હશે કે આ ઝાડ કેવી રીતે ઉત્પત્તિ પાલના અને આ ઝાડની કેવી રીતે ઉત્પત્તિ પાલના અને વિનાશ થાય છે. આ તો બાપ જ સમજાવે છે. તમે હવે જાણો છો આપણે ભારતવાસી ગરીબ છીએ. જ્યારે દેવી દેવતા હતા તો કેટલા સાહુકાર હતા. હીરાઓથી રમતા હતા, હીરાના મહેલોમાં રહેતા હતા. હમણાં બાપ સ્મૃતિ અપાવે છે કે તમે કેવી રીતે 84 જન્મ લો છો. બોલાવે પણ છે, હે પતિત પાવન ગરીબ નિવાસ બાબા આવો, અમને ગરીબોને સ્વર્ગના માલિક ફરીથી બનાવો. સ્વર્ગમાં સુખ ઘનેરા અર્થાત ભરપૂર હતા, હવે દુઃખ ઘનેરા છે. બાળકો જાણે છે આ સમયે બધા પૂરા પતિત બની ગયા છે. હવે કળિયુગનો અંત છે, પછી સતયુગ જોઈએ. પહેલા ભારતમાં એક આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો. હવે તે પ્રાય લોપ થઈ ગયો છે અને બધા પોતાને હિન્દુ કહે છે. આ સમયે ક્રિશ્ચન ઘણા થઈ ગયા છે, કારણ કે હિન્દુ ધર્મવાળા ઘણા કન્વર્ટ અર્થાત પરિવર્તન થઈ ગયા છે. આપ દેવી દેવતાઓના અસલી કર્મ શ્રેષ્ઠ હતા. તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગવાળા હતા. હવે રાવણ રાજ્યમાં પતિત પ્રવૃત્તિ માર્ગવાળા બની ગયા છો, એટલે દુઃખી છો. સતયુગને કહેવાય છે શિવાલય, શિવ બાબાનું સ્થાપન કરેલું સ્વર્ગ. બાપ કહે છે હું આવીને આપ બાળકોને શુદ્રથી બ્રાહ્મણ બનાવી તમને સૂર્યવંશી ચંદ્રવંશી રાજધાનીનો વારસો આપું છું. આ બાપદાદા છે, આમને ભૂલો નહીં. શિવ બાબા બ્રહ્મા દ્વારા આપણને સ્વર્ગને લાયક બનાવી રહ્યા છે, કારણ કે પતિત આત્મા તો મુક્તિ ધામમાં જઈ ન શકે જ્યાં સુધી પાવન ન બને. હવે બાપ કહે છે હું આવીને તમને પાવન બનવાનો રસ્તો બતાવું છું. હું તમને પદમપતિ સ્વર્ગના માલિક બનાવીને ગયો હતો. બરોબર તમને સ્મૃતિ આવી છે કે આપણે સ્વર્ગના માલિક હતા. તે સમયે આપણે ખૂબ થોડા હતા. હમણાં તો કેટલા બધા મનુષ્ય છે. સતયુગમાં 900,000 હોય છે. તો બાપ કહે છે હું આવીને બ્રહ્મા દ્વારા સ્વર્ગની સ્થાપના, શંકર દ્વારા વિનાશ કરાવી આપું છું. તૈયારી બધી કરી રહ્યા છે કલ્પ પહેલાની જેમ. કેટલા બોમ્બ્સ બનાવે છે, 5000 વર્ષ પહેલા પણ આ મહાભારત લડાઈ લાગી હતી. ભગવાને આવીને રાજયોગ શીખવાડી મનુષ્યને નરથી નારાયણ બનાવ્યા હતા. તો જરૂર કળિયુગી જૂની દુનિયાનો વિનાશ થવો જોઈએ, આખા ભંભોરને આગ લાગશે, નહીં તો વિનાશ કેવી રીતે થાય? આજકાલ બોમ્બ્સમાં આગ પણ ભરે છે. મુશળધાર વરસાદ, અર્થક્વેક, અર્થાત ધરતીકંપ વગેરે બધું થશે ત્યારે તો વિનાશ થશે. જૂની દુનિયાનો વિનાશ, નવી દુનિયાની સ્થાપના થાય છે. આ છે સંગમ યુગ. રાવણ રાજ્ય મુર્દાબાદ થઈ રામ રાજ્ય જિંદાબાદ થાય છે. નવી દુનિયામાં શ્રી કૃષ્ણનું રાજ્ય હતું. લક્ષ્મીનારાયણના બદલે શ્રી કૃષ્ણનું નામ લઈ છે, કારણ કે શ્રી કૃષ્ણ છે સુંદર, સૌથી પ્રિય બાળક. મનુષ્યોને તો ખબર નથી ને, શ્રી કૃષ્ણ અલગ રાજધાનીના, રાધા અલગ રાજધાનીની હતી. ભારત સિરતાજ હતો, હમણાં કંગાળ છે. ફરી બાપ આવીને સિરતાજ બનાવે છે તો હવે બાપ કહે છે, પવિત્ર બનો અને મામે કમ યાદ કરો તો તમે સત્તો પ્રધાન બની જશો. પછી જે સર્વિસ કરી આપ સમાન બનાવશે તે ઉચ્ચ પદ મેળવશે, ડબલ સિરતાજ બનશે. સતયુગમાં રાજા રાણી અને પ્રજા બધા પવિત્ર રહે છે. હમણાં તો છે જ પ્રજાનું રાજ્ય, બંને તાજ નથી. બાપ કહે છે, જ્યારે આવી હાલત થાય છે ત્યારે હું આવું છું. હમણાં હું આપ બાળકોને રાજયોગ શીખવાડી રહ્યો છું. હું જ પતિ પાવન છું. હવે તમે મને યાદ કરો તો તમારા આત્મામાંથી ખાદ નીકળી જાય, પછી સત્તો પ્રધાન બની જશો. હવે શ્યામથી સુંદર બનવાનું છે. સોનામાં ખાદ પડવાથી કાળું થઈ જાય છે, તો હવે ખાદને કાઢવાની છે. બેહદના બાપ કહે છે, તમે કામ ચિતા પર બેસી કાળા બની ગયા છો. હવે જ્ઞાન ચિતા પર બેસો અને બધામાંથી મમત્વ ખતમ કરી દો. તમે આશિક છો મુજ એક માશુકના. ભગત બધા ભગવાનને યાદ કરે છે. સતયુગ ત્રેતામાં ભક્તિ હોતી નથી, ત્યાં તો છે જ્ઞાનની પ્રાલબ્ધ. બાપ આવીને જ્ઞાનથી રાતને દિવસ બનાવે છે. એવું નથી કે શાસ્ત્ર વાંચવાથી દિવસ થઈ જશે. તે છે ભક્તિની સામગ્રી. જ્ઞાન સાગર પતિ પાવન એક જ બાપ છે. એ આવીને સૃષ્ટિ ચક્રનું જ્ઞાન બાળકોને સમજાવે છે અને યોગ શીખવાડે છે. ઈશ્વરની સાથે યોગ લગાવવા વાળા યોગ યોગેશ્વર અને પછી બને છે રાજરાજેશ્વર, રાજરાજેશ્વરી. તમે ઈશ્વર દ્વારા રાજાઓના રાજા બનો છો. જે પાવન રાજાઓ હતા પછી એ જ પતિત બને છે. જાતે જ પૂજ્ય પછી જાતે જ પૂજારી બની જાય છે. હવે જેટલું બની શકે યાદની યાત્રામાં રહેવાનું છે. જેમ આશિક માશુકને યાદ કરે છે ને, જેમ કન્યાની સગાઈ થવાથી પછી એકબીજાને યાદ કરતા રહે છે. હમણાં આ જે માશુક છે એમના તો ઘણા આશિક છે ભક્તિ માર્ગમાં. બધા દુઃખમાં બાપને યાદ કરે છે, હે ભગવાન દુઃખ હરો, સુખ આપો. અહીં તો નથી શાંતિ, નથી સુખ. સતયુગમાં બંને છે. હમણાં તમે જાણો છો આપણે આત્માઓ કેવી રીતે 84નો પાઠ ભજવીએ છીએ. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બનીએ છીએ. 84ની સીડી બુદ્ધિમાં છે ને. હવે જેટલું બની શકે બાપને યાદ કરવાના છે તો પાપ કપાઈ જાય. કર્મ કરતા પણ બુદ્ધિમાં બાપની યાદ રહે. બાબા પાસેથી આપણે સ્વર્ગનો વારસો લઈ રહ્યા છીએ. બાપ અને વારસાને યાદ કરવાના છે. યાદથી જ પાપ કપાતા જશે. જેટલું યાદ કરશો તો પવિત્રતાની લાઇટ આવતી જશે, ખાદ નીકળતી જશે. બાળકોએ જેટલું બની શકે સમય કાઢી યાદનો ઉપાય કરવાનો છે. સવારે સવારે સમય સારો મળે છે આ પુરુષાર્થ કરવાનો. ભલે ગૃહસ્થ વ્યવહારમાં રહો, બાળકોની સંભાળ વગેરે કરો, પરંતુ આ અંતિમ જન્મ પવિત્ર બનો. કામ ચિતા પર નહીં ચડો. હમણાં તમે જ્ઞાન ચિતા પર બેઠા છો. આ ભણતર ખૂબ ઊંચું છે. આમાં સોનાનું વાસણ જોઈએ. તમે બાપને યાદ કરવાથી સોનાનું વાસણ બનો છો. યાદ ભૂલવાથી પછી લોખંડનું વાસણ બની જશો. બાપને યાદ કરવાથી સ્વર્ગના માલિક બનશો. આ તો ખૂબ સહજ છે. આમાં પવિત્રતા મુખ્ય છે. યાદથી જ પવિત્ર બનશો અને સૃષ્ટિ ચક્રને યાદ કરવાથી સ્વર્ગના માલિક બનશો. તમારે ઘરબાર છોડવાનું નથી, ગૃહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે. બાપ કહે છે, 63 જન્મ તમે પતિ દુનિયામાં રહ્યા છો. હવે શિવાલય અમરલોકમાં ચાલવા માટે તમે આ એક જન્મ પવિત્ર રહ્યા તો શું થયું? ખૂબ કમાણી થઈ જશે. 5 વિકાર પર જીત મેળવવાની છે, ત્યારે જ જગત જીત બનશો. નહીં તો પદ મેળવી નહીં શકશો. બાપ કહે છે, મરવાનું તો બધાએ છે. આ અંતિમ જન્મ છે. પછી તમે જઈ નવી દુનિયામાં રાજ્ય કરશો. હીરા જવેરાતની ખાણો ભરપૂર થઈ જશે. ત્યાં તમે હીરા જવેરાતોથી રમતા રહેશો. તો એવા બાપના બનીને એમની મત પર પણ ચાલવું જોઈએ ને. શ્રીમતથી તમે શ્રેષ્ઠ બનશો. રાવણની મતથી તમે ભ્રષ્ટાચારી બન્યા છો. હવે બાપની શ્રીમત પર ચાલી તમો પ્રધાનથી સત્તો પ્રધાન બનવાનું છે. બાપને યાદ કરવાના છે. બીજી કોઈ તકલીફ બાપ નથી આપતા. ભક્તિ માર્ગમાં તો તમે ઘણા ધક્કા ખાધા છે. હવે ફક્ત બાપને યાદ કરો અને સૃષ્ટિ ચક્રને યાદ કરો. સ્વદર્શન ચક્રધારી બનો તો તમે 21 જન્મો માટે ચક્રવર્તી રાજા બની જશો. અનેક વખત તમે રાજ્ય લીધું છે અને ગુમાવ્યું છે. અર્ધો કલ્પ છે સુખ, અર્ધો કલ્પ છે દુઃખ. બાપ કહે છે, હું કલ્પ કલ્પ સંગમ પર આવું છું, તમને સુખધામના માલિક બનાવું છું. હમણાં તમને સ્મૃતિ આવી છે, અમે કેવી રીતે ચક્ર લગાવીએ છીએ. આ ચક્ર બુદ્ધિમાં રાખવાનું છે. બાપ છે જ્ઞાનના સાગર. તમે અહીંયા બેહદના બાપની સામે બેઠા છો. ઊંચામાં ઊંચા ભગવાન પ્રજાપિતા બ્રહ્મા દ્વારા તમને વારસો આપે છે. તો હવે વિનાશ થયા પહેલા બાપને યાદ કરો, પવિત્ર બનો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, નિરંતર બાપની યાદમાં રહેવા માટે બુદ્ધિને સોનાનું વાસણ બનાવવાનું છે. કર્મ કરતા પણ બાપની યાદ રહે, યાદથી જ પવિત્રતાની લાઇટ આવશે. બીજી પોઈન્ટ છે, મુરલી ક્યારેય મિસ નથી કરવાની. ડ્રામાના રહસ્યને યથાર્થ સમજવાના છે. ભઠ્ઠીમાં કંઈ પણ બહારનું યાદ ન આવે. વરદાન છે પરસ્પર એકબીજાની વિશેષતા જોવા અને વર્ણન કરવા વાળા શ્રેષ્ઠતા સંપન્ન હોલી હંસ ભવ. પરસ્પર એકબીજાની વિશેષતા જોવા અને વર્ણન કરવા વાળા શ્રેષ્ઠતા સંપન્ન હોલી હંસ ભવ. સંગમયુગ પર દરેક બાળકોને નોલેજ દ્વારા કોઈ ન કોઈ વિશેષ ગુણ અવશ્ય પ્રાપ્ત છે. એટલે હોલી હંસ બની દરેકની વિશેષતાને જુઓ અને વર્ણન કરો. જે સમયે કોઈની કમજોરી જુઓ કે સાંભળો છો તો સમજવું જોઈએ કે આ કમજોરી આમની નથી, મારી છે. કારણ કે આપણે બધા એક જ બાપના, એક જ પરિવારના, એક જ માળાના મણકા છીએ. જેવી રીતે પોતાની કમજોરીને પ્રસિદ્ધ નથી કરવા ઈચ્છતા, એવી રીતે બીજાની કમજોરીનું પણ વર્ણન ન કરો. હોલી હંસ એટલે વિશેષતાઓને ગ્રહણ કરવી અને કમજોરીઓને ખતમ કરવી. સ્લોગન છે, સમયને બચાવવા વાળા તીવ્ર પુરુષાર્થી સદા વિજયી છે. સમયને બચાવવા વાળા તીવ્ર પુરુષાર્થી જ સદા વિજયી છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. આજની પોઈન્ટ છે, જેવી રીતે મણકાની વિશેષતા હોય છે, એક જેવા મણકાવાળાના એક જ દોરામાં પરોવાય છે, એવી રીતે તમે બધા વૈજયંતી માળાના મણકા પણ જ્યારે એક મત, એકની જ લગ્નમાં એક રસ સ્થિતિવાળા એક દેખાશો ત્યારે જ માળામાં પરોવાશો. જો પરસ્પર બે મત થાય છે તો તે બીજી અર્થાત 16,000ની માળાના દાણા બની જાય છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.